તારીખ 10/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 825 અને 826 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 482
હોય તે જેટલી શુદ્ધિ થઈ હોય એટલે કષાયનો અપાન કહેવાય. જેટલો કષાય એટલે મળ મેં જેટલો નાશ થયો હોય અને જીવ જ્ઞાન સ્વરૂપને આશ્રય પરિણતું હોય, અંતર્મુખ થયું હોય, સ્વરૂપનું વેદન કરતું હોય, સ્વરૂપના આશ્રય પ્રવૃત્તું હોય, તે પરમવિશ્વ છે, આત્મવિશ્વ છે. આ સિવાયનું બીજું બધું છે તે જાણવાના વિષયમાં જાય છે, આરાધન કરવાના કે અભિનંદનના વિષયમાં આવતું
નથી.
માત્ર જાણવાના વિષય રહે છે, ક્યારે શું હોય કે હું હોય એટલું.
શાસ્ત્ર નું પરલક્ષી જ્ઞાન વિજ્ઞાન નહીં,
વિતરાગ વિજ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાન સત્શાસ્ત્ર પરલક્ષી જ્ઞાન એ પણ વિતરાગ વિજ્ઞાન નથી.
વિતરાગ વિજ્ઞાન
પણ વિતરાગ સ્વરૂપને અવલંબીને શુદ્ધતા ઉત્પન્ન કરનારું જ્ઞાન એ વિતરાગ વિજ્ઞાન. વિતરાગતા ઉત્પન્ન કરનારું જ્ઞાન તે વિતરાગ વિજ્ઞાન.
બે શબ્દમાં તો બધું આવડતું, વિતરાગ ને વિજ્ઞાન.
આખી જૈન દર્શન ની વાત આવી ગઈ.
હા જી,
જૈન દર્શન ની સમસ્ત વાત આવી. કારણ કે જીવ સત્વથી તો સર્વ જીવો સમાન છે. જીવ સત્વની દ્રષ્ટિએ જોઈએ, પ્રથમની દ્રષ્ટિએ જોઈએ તો જીવ જાતિ સર્વ જીવો સમાન છે. રહેલા સર્વ જીવો સમાન છે,
સમાન છે.
એ સર્વ જીવો સમાન છે પણ અહીંયા બહુમાન છે, પર્યાય પ્રગટ થાય એનું બહુમાન છે.
હાજી,
જે કાંઈ કેમ કે બહુમાન તે એક વ્યવહાર થયો ને, તો વ્યવહાર જેની પર્યાય પ્રગટ થઈ તેના પ્રત્યે વ્યવહાર કરવામાં આવે છે. કારણ કે જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે, શક્તિ તો શુદ્ધ છે, અથવા એક સરખી શક્તિ ધરાવનારા છે. કોઈ આત્મા વધુ શક્તિ ધરાવે છે, કોઈ આત્મા ઓછી શક્તિ ધરાવે છે, એવું તો કઈ નથી. સર્વ આત્માઓ
શક્તિ બધા સિદ્ધ ભગવાન છે.
સિદ્ધ ભગવાન છે એ તો ભગવાન કઈને બોલાવે છે. આચાર્ય ભગવાન સ્થાપન કરીને અને સમય સાર સાંભળવા આવ્યો છે એના આત્મામાં પણ સિદ્ધ કર્યું
સ્થાપન કરીને
સંભળાવે છે. હું સિદ્ધ અને તું સિદ્ધ વાત કરું પરંતુ રાગાદી વિકાર વડે અથવા જ્ઞાનથી જ્ઞાનની હિંસા વડે જીવ નિંદાય કે છે. મોક્ષમાં પ્રકાશકનો પહેલો અધિકાર છે એમાં પંચ પરમેશ્વરીનું સ્વરૂપ કહે છે કે પંચ પરમેશ્વરી છે એ સ્તુતિ કરવા યોગ્ય છે અને બીજા જીવો સ્તુતિ કરવા યોગ્ય નથી. તો એમ કેમ? જીવો તો બધા સરખા છે. પંચ પરમેશ્વરી છે એ વિતરાગ વિજ્ઞાન ને થયા છે, પવિત્ર દશા ને પ્રાપ્ત થયા છે, તેથી તે સ્તુતિ કરવા યોગ્ય છે. અને જે રાગ રાગાદી વિકારયુક્ત છે, જ્ઞાનની હિંસા રૂપે પરિણમે છે, તે નિંદા યોગ્ય છે. આમ રાગ દ્વેષ પંચ પરમેશ્વરી રાગની છે અને રાગાદી દોષયુક્ત જીવો દોષની. રાગ ઉત્પન્ન થાય એટલે દ્વેષ આવ્યા વિના પછી ઉત્પન્ન ન હોય તો પણ એ છે. જ્યાં ઉત્પન્ન ન હોય તો પણ એનું બીજું પડખું તો એ સિક્કાને બીજી બાજુ દેખાતી નથી પણ છે. તો
ભક્તિ તો આવું જ્ઞાની જ્ઞાની ભક્તિ તો આવું
ભક્તિ તો એ આવ્યા વિના રાગ કરે શું? એ તો રાગ બીજી રીતે કામ કરે.
હાજી,
રાગની દશામાં ભક્તિ ઉત્પન્ન થયા વિના
છે નહીં.
વાહ, અવલંબન નો વિષય નથી, જાણવાનો વિષય. કેમ કે ઈષ્ટ છે શુદ્ધતા અને ઈષ્ટ છે વિતરાગ 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 રાગ છે પરંતુ રાગાદી વિકાર વડે અથવા જ્ઞાનની ચિંતા વડે જીવ ગુંડાયુક્ત છે. રાગ શૂન્ય વ્યવહાર વ્યવહાર રત્નત્રે રાગ શૂન્ય અને વ્યવહાર રત્નત્રે વડે પંચપદ થયા નથી. આ જે પંચપદ થયા છે એ રાગનું ફળ નથી, એ પુણ્યનું ફળ નથી, અને વ્યવહાર રત્નત્રય નું પણ એ ફળ નથી. પંચપદ થયા છે એ પાંચે પદ છે પંચ પરમેશ્વરી ના, એ વિતરાગતા વડે થયેલા, રાગથી થયેલા નથી, પુણ્યથી થયેલા નથી, વ્યવહારથી થયેલા
નથી.
આત્મનું ચોખ્ખું સમજણ માં હોવું જોઈએ. કેમ કે એ તો અભવિને પણ હોય છે, શાસ્ત્ર નું જ્ઞાન તો ઉઘાડનો વિષય છે, ઉઘાડમાં વિષય થવા યોગ્ય છે, સમજાવવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે, ધારણા થવા યોગ્ય છે, એ બધું થઈ શકે છે. કેમ કે એ તો અભવિને પણ હોય છે, માટે એમાં કોઈ વિશેષ વાત રહેતી નથી. પંચમાવ્રત સમિતિ ગુપ્તિ દીક્ષા બાહ્ય દ્રવલિંગ મુનિ દશા એ અભવિને હોય, પણ સમ્યક દર્શન કે આત્માના સંસ્કાર અભવિને ન હોય. ન તો સમ્યક દર્શન અભવિને થાય, કે ન તો આત્મ સ્વરૂપના કોઈ સંસ્કાર અભવીને પડે, એની દશામાં નથી બની શકતું.
બરાબર,
એ અપૂર્વ છે. બાકી બધું પૂર્વાનું પૂર્વ છે, જેટલું થાય છે એ બધું જીવ કરી ચૂક્યા છે. માટે એકલા વ્યવહાર વાળા પંચપદમાં આવતા નથી. જેને માત્ર વ્યવહાર રત્નત્રયના પરિણામ સુધીના જ પરિણામની યોગ્યતા છે એ પંચપરમ પદમાં આવતા નથી. પછી દીક્ષા લીધી અને સાધુ કહેવાતા હોય, અથવા સમાજે સંઘે એને આચાર્ય કે ઉપાધ્યાયનું પદ આપ્યું હોય, પદવી આપે છે ને,
આપે
સંઘ તરફથી અપાય છે, તો પણ એ ખરેખર પંચપદમાં આવતા નથી. કેમ કે ત્યાં શુદ્ધતા પ્રગટ થઈ નથી અને વિતરાગી વિજ્ઞાન પ્રગટ થયું નથી. આ બે વાત રહી ગઈ છે, એટલે પંચપદમાં આવતા નથી. બધું સાંભળવાનું વાંચવાનું બધું આવે, પણ પરિણમવાનું ન આવે. એ પ્રયત્ન કરતો જ નથી. પછી પ્રયત્ન કરે તો પ્રયત્ન એનો બાહ્ય રાગાદીમાં લાગે છે. જેટલો એનો પ્રયત્ન છે, પ્રયત્ન એટલે પુરુષાર્થ, પુરુષાર્થ એટલે વિરી ગુણની પર્યાય, એ રાગને રચવામાં લાગે છે એનો પુરુષાર્થ. બસ સ્વયં કારણ કોઈ નહીં, પોતાનું દ્રવ્ય જેવું છે, પોતાની યોગ્યતા જેવી છે, કોઈ કારણ નહીં એને. કેમ કે અભવ્યત્વ છે અને કોઈ કર્મનું નિમિત્ત નથી. જે ભવ્યત્વ ને અભવ્યત્વ છે એ પારિણામિક ભાવે છે, અને પારિણામિક ભાવ તેને કહેવાય છે કે જે કર્મ નિરપેક્ષ ભાવ હોય, જેને કર્મના ઉદય ઉપસમ સોક્ષમ અને ક્ષય સાથે કાંઈ સંબંધ ન હોય એને પારિણામિક ભાવ કહે છે. અને ભવ્યત્વ અભવ્યત્વ પારિણામિક ભાવે છે, એને કોઈ કર્મની પ્રકૃતિ સાથે સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. અવસ્થામાં આ પરિસ્થિતિ છે, નહીં કોઈ એનો ક્લાસ નહીં. પણ આપણે એની ચિંતા કરવા જેવી વિશેષતા શું છે કે એની ચિંતા આપણે કરવા જેવી નથી. આપણે તો આપણી ચિંતા કરવા જેવી છે.
બરોબર,
આપણે તો એમાંથી નથી નથી ને ખબર પડે છે જીવને. મુમુક્ષુને પણ હળવો થાય તો ભારે કર્મીને ન ખબર પડે.
પણ હળુકર્મી જીવને મોક્ષને ખબર પડે છે કે હું અભાવી નથી, મારું અવશ્ય શ્રેય થવા યોગ્ય છે, મારું અવશ્ય કલ્યાણ થવા યોગ્ય છે, અને હું અવશ્ય મારા સ્વકાર્યને સાધીશ એવો એને નિશ્ચય વર્તે છે, બળવાન નિશ્ચય, દ્રઢ નિશ્ચય વર્તે છે. તેથી તે અભાવી નથી. બાકી જગતમાં તો એ જગત તો ચાલવાનું છે, જગત જગતની રીતે ચાલવાનું છે. એ જગતને કોઈ સુધારી દે કે જગત જગતની રીતે ચાલવાનું છે એને કોઈ ફેરફાર કરી દે એમ બનવાનું નથી. શું કહે છે, માટે એકલા વ્યવહાર વાળા એટલે આત્માની શુદ્ધિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટ થયા વિનાના એકલા વ્યવહાર વાળા પંચપદમાં આવતા નથી. તો પછી જેને વ્યવહારના પણ ઠેકાણા નથી, દીક્ષા અંગીકાર કરે છે પણ બાહ્ય વ્યવહાર પણ જેનો આગમોક્ત નથી, આગમ વિધિ પ્રમાણે નથી, તે તો પાંચ પદમાં હોય જ નહીં. એને પાંચ પદમાં આચાર ઉપાધ્યાય કે સાધુ તરીકે માનવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે પેલા બાહ્ય વ્યવહાર જોવાય છે, જો બાહ્ય વ્યવહાર યથાયોગ્ય હોય તો પછી એનું અંતરંગ તપાસનું જરૂરી ઊભું થાય છે, અને એ અવશ્ય તપાસવું જોઈએ, અને પછી એમનો સ્વીકાર કરવો જોઈએ. સ્વીકાર કરવામાં પૂરેપૂરી ભક્તિનો સવાલ છે, પછી એમાં શંકાનું સ્થાન રહેવું જોઈએ નહીં. એ રીતે સંપ્રદાયની અંદર માત્ર વ્યવહાર અથવા અનુચિત વ્યવહાર જોઈને પણ સાધ અત્યારે અરિહંત તો નથી, પણ આચાર્ય ઉપાધ્યાયને સાધુને જે સ્વીકારવામાં આવે છે એમાં આત્માને ગ્રહિત મિથ્યાત્મનો દોષ થાય છે, એ વાત અહીંથી સાબિત થાય છે, સિદ્ધ થાય છે. 825 થયું, 826 આવી બધી સ્પષ્ટ વાતો કરી. એટલે જે એ રીતે સંપ્રદાયમાં સાધુ થયા હોય એને એમ થાય કે આ આખું અમને ઉડાવવાની વાત કરે છે, એટલે એ પાછું ઘર્ષણ ઊભો થાય છે. ઘર્ષણ ઊભું થાય એવું કાંઈ કરવું જ ન જોઈએ, એ બરાબર છે કે નહીં? તો સત્યની સ્થાપના બંધ કરવી પડશે. સત્યને સ્થાપો એટલે અસત્યની ઉથાપણ એમાં આપોઆપ આવી જાય છે. વ્યક્તિગત કોઈને કહેતા નથી, ક્યારે પણ કોઈ વ્યક્તિનું નામ લઈને આ વ્યક્તિ બરાબર નથી એવું કદી ન કહે, પણ સિદ્ધાંતિક જ્યાં વાત હોય ત્યારે સિદ્ધાંતને સ્થાપવાની વાતમાં તો સિદ્ધાંતની બહાર જેટલી પ્રરૂપણા થતી હોય કે સિદ્ધાંતની બહાર જેટલા આચરણો થતા હોય એ બધાનો નિષેધ આવ્યા વિના આગ્રામાં તો મોટો સમાજ, આપણા મોક્ષ તો ઓછા છે બધી જગ્યાએ, હિન્દુસ્તાનમાં તમામ જગ્યાએ, ક્યાંક કોઈ ગામમાં 1% છે, કોઈ ગામમાં 2% છે, કોઈ ગામમાં 5% છે, પણ ઓવરઓલ જે સમાજ છે એમાં તો 5% કે એથી અંદરની આપણી સંખ્યા છે. ત્યાં પણ પ્રશ્ન અમારા મુનિપણાના આવતા આગ્રામાં, મુનિપણાના અનેક બોલ વાંચ્યા પછી વચનામૃતમાંથી, બેનશ્રીના વચનામૃતમાંથી, જૈન મુનિ કેવા હોય એના ઉપર છેલ્લા દિવસોમાં એના ઉપર જ વાંચન ચાલ્યું, અને પ્રશ્નો પણ બપોરના 1 કલાક મહિનામાં પ્રશ્નોત્તરીમાં મુનિ દશા ઉપરના પ્રશ્નો ખૂબ આવતા, પણ કોઈ અશાંતિ નહોતી. ભલે મુનિને માનનારા ઘણા બેઠા હશે સભામાં, કેમ કે આપણો સમાજ તો થોડો છે, ગામમાંથી તો આવે ને, 800,000 ઘર છે દિગંબરના આગ્રાની અંદર. મુનિ આવા હોય એવો જે વિતરાગી મુનિનો મહિમા છે એક ખ્યાલ તો એ લોકોને છે કે ભલે વર્તમાન મુનિઓને મુનિ તરીકે ન માનતા હોય, દિગંબર મુનિને પણ, તો પણ જે શાસ્ત્રમાં મુનિનું સ્વરૂપ કહ્યું છે એનું બહુમાન ને ભક્તિ આ લોકોને ઘણી છે. અને એ બહુમાન ને ભક્તિ વશ જેવો મુનિ નથી તેને સિદ્ધાંતિક રીતે મુનિ સ્વીકારવા આ લોકો તૈયાર નથી, એટલી વાત બહુ સ્પષ્ટ હતી. એટલે ભલે પ્રશ્નો આવતા હતા પણ બીજો ઉભો ન થાય, નહીતર શ્રદ્ધાનો વિષય હોય ત્યાં માણસને દુઃખ થાય કે અમે માનીએ છીએ અને તમે ખોટા કહો છો એમ થઈ જાય. પણ વ્યક્તિગત રીતે ખોટા કહીએ તો સમુચય રીતે સિદ્ધાંત આમ છે, શાસ્ત્રાજ્ઞા આમ છે, કાં તો શાસ્ત્રને માનો અને કાં શાસ્ત્રને ન માનો, બેમાંથી એક વાત થાય. એ તો એની અંદર તો બીજું કઈ ચાલે એવું નથી, શાસ્ત્રને તો ઉડાવી શકાય એવું નથી. શાસ્ત્ર ન ઉડાવે તો પૂર્વાચાર્યોને ઉડાવવા જેવું થાય, એ પણ મુનિઓ હતા. શાસ્ત્રના રચયિતા કુંકુંદાચાર્ય, સુમનભદ્રાચાર્ય જેવા સમર્થ મુનિવરો હતા. જો વર્તમાન મુનિને સ્થાપવા જાય તો ભૂતકાળના આચાર્યોને ઉડાવવા પડે, ભૂતકાળના આચાર્યોને રાખે તો વર્તમાન મુનિનું સ્થાન રહેતું નથી. દેશકાળ અનુસાર વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય, કાંઈ ન બદલાય, કાંઈ ન બદલાય. દેશકાળ અનુસાર આ તો વસ્તુ વિજ્ઞાન છે, જૈન દર્શન છે, એ કોઈ સંપ્રદાય નથી. આ શેરો દેશકાળ અનુસાર બીજી રીતે થતો નથી, એમ જૈન દર્શન એ કોઈ સંપ્રદાય નથી. જેઓ સંપ્રદાય બુદ્ધિમાં પીડ્યા છે તેઓ ધર્મના સ્વરૂપને જાણતા જ નથી, મૂળ વાત આમ છે. ખરેખર તો સંપ્રદાય બુદ્ધિ ધર્મની વિશાળતાનું ગળું દાબે છે, વિશાળતાને સંકુચિતતામાં લાવે છે. એ ધર્મનું ગળું દાબવા જેવી વાત છે સંપ્રદાયવાદી. એટલે અમારે અત્યારે એક વર્તમાન પ્રશ્ન ઊભો થયો છે, એમાં અમે આ સ્પષ્ટીકરણ કરીએ છીએ કે ગુરુદેવ કાનજી સ્વામી દિગંબર સંપ્રદાયને અપનાવ્યો નથી, કાનજી સ્વામીએ દિગંબર સંપ્રદાયને અપનાવ્યો નથી, માટે સંપ્રદાય વાળાઓએ કદી એમ ન માનવું કે અમારા સંપ્રદાયમાં આ છે. જે ધર્મનું સ્વરૂપ છે જેનું નામ અત્યારે દિગંબર ધર્મ દેવાય છે શ્વેતાંબરની અપેક્ષાએ, એ તો અપેક્ષિત નામ છે, એ તત્વને અપનાવ્યું છે. અને એ તત્વ અપનાવ્યું એના સાહિત્યમાંથી ત્યારે એ સમાજના માણસો આવવા લાગ્યા. સ્વામીજી કદી એ સમાજમાં ભળવા માટે નામ નોંધાવવા માટે કદી ગયા નથી કે તમારી નાતમાં, તમારી જાતમાં, તમારા વાડામાં, તમારા સંપ્રદાયમાં, તમારી સંસ્થામાં મારું નામ નાખો, એ વાત નથી. એ સંપ્રદાયવાદથી દૂર રહ્યા છે. જો એમણે સંપ્રદાય સ્વીકાર્યો હોત તો સંપ્રદાયમાં ઉત્પન્ન થયેલી વિકૃતિઓને એમણે સ્વીકારવી પડત, પણ સંપ્રદાય સ્વીકાર્યો નથી એટલે એ વિકૃતિઓનો એમણે નિષેધ કર્યો છે. દિગંબર સંપ્રદાયમાં રહેલી વિકૃતિઓ ઉપર પણ પ્રહાર કર્યા છે અને એ પ્રહારથી પણ ઘર્ષણ ઊભું થયું. એ થયું તો થયું, પણ એ પોતાના સિદ્ધાંતમાં અને પોતાના માર્ગમાં અડગ રહ્યા. સ્પષ્ટ કહ્યું કે વિતરાગ માર્ગ એનું સ્વરૂપ જુદું છે અને તમે સંપ્રદાય વાળાઓ માનો છો એવું વિતરાગ માર્ગનું સ્વરૂપ નથી. એને રિફોર્મિસ્ટ કહે છે, નવું ફોર્મ, મૂળ ફોર્મ છે એમાં વિકૃતિને દૂર કરીને પાછા મૂળ જગ્યાએ આવે ત્યારે જે વિકૃતિવાળાને છે એને ગડબડ થયા વિના. એટલે ધર્મને સંપ્રદાયમાં કેદ કરવા કોઈ માગે તો એ આ ધર્મને સમજ્યો નથી, આ ધર્મની બહાર છે, આ ધર્મને એને લાગતું વળગતું નથી. જૈન સંપ્રદાય નથી, વસ્તુ ધર્મ છે. અને એની બહુ મોટી સાબિતી અને પ્રગટ પુરાવો એ છે કે જિનેન્દ્રના સમવસરણમાં તિર્યંચો પણ આવે છે. માત્ર જૈનો મનુષ્યો આવે છે એમ નહીં, સર્વ જ્ઞાતિના જીવો, બ્રાહ્મણો આવે છે, ક્ષત્રિયો આવે છે, વૈશ્ય આવે છે, ક્ષુદ્ર આવે છે. ત્યાં તિર્યંચો આવે પછી ક્ષુદ્ર ન આવે એ પ્રશ્ન પણ રહેતો નથી. જેને લોકો અછૂત કયા એ ક્ષુદ્રો પણ આવે છે. તિર્યંચો આવે, તિર્યંચોની અંદર પણ જે ઘાતકીમાં ઘાતકી અને ક્રોધીમાં ક્રોધી પ્રકૃતિ વાળા હોય એવા જીવો પણ આવે છે. મોટા મોટા સર્પો, મોટા મોટા અજગરો, મગરમચ્છો. મગરમચ્છની પ્રકૃતિ એવી છે, લીધું મૂકે નહીં. પછી હાથીનો પગ પકડ્યો હોય કે મારાને પકડ્યો હોય, મગરનું જડબું એવું છે, બંધ થયું એટલે ખુલવું મુશ્કેલ. પછી એ બધા જીદમાં જીદ વાળા પ્રકૃતિ વાળા જીવો બધા ત્યાં આવે છે. ક્રોધમાં ક્રોધ વાળી પ્રકૃતિ વાળા વાઘ, સિંહ, ચિત્તા, દીપડા બધા આવે છે. ત્યાંથી માંડીને ગાય ભેંસથી માંડીને પશુ પક્ષીઓ બધા સંધિ પંચેન્દ્રિય બધા પ્રાણીઓ એની અંદર આવે છે. એમાં કોઈ નાત જાત સંપ્રદાયનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એવું ધર્મનો બહુ વિશાળ ક્ષેત્ર છે. નાત જાતની અપેક્ષા એ તો ચાલો વિકલ્પ બાર વાળાને એ ઉઠે તો આપણને એ લોકો સ્વીકારશે કે નહીં. જૈનમાં આપણે જૈન નથી તો એ લોકો સ્વીકારશે કે નહીં, પણ ખબર પડે કે આ વસ્તુ ધર્મ છે ત્યારે એની વિશાળતાનો ખ્યાલ આવે, ત્યારે એમાં એ પ્રશ્ન દેખાતો નથી.
બરોબર.
કૃત્રિમ જન્મની વાત લીધી છે એટલે ધર્માત્મા નવી પ્રતિમાઓને બનાવીને પધરાવતા એવો અનાદિનો નિયમ છે એમ નક્કી થાય છે. પણ જૂની તો છે બધી, હવે પછી નવી નવી શું કરવા કરે છે? એ અનાદિનો નિયમ છે. અન્ય મતીઓને પ્રશ્ન થાય છે, તમારા લોકો દેરાસરો મંદિરો બહુ બંધાવે, તમારા નાણા બધા પાણામાં જાય છે એમ કે છે. શું કે છે?
પાણામાં જાય.
અનેક મંદિરો ને અનેક પ્રતિમાઓ, પણ એક ભગવાન હોય પછી શું? ભગવાનને ભજવાય તો એક હો કે બે કરો કે પાંચ કરો, પછી બધું સરખું જ છે ને. વધારે કરીને શા માટે એવું કરો છો? એ પૈસાને ગરીબ માણસોને વહેંચવામાં, એને ખોરાક, એને કપડા, એને મકાન, એવું બધું કરો ને. સોનગઢમાં એક મંદિર હતું, બે હતા ને, પેલા સમોસણ ને આ બે મંદિર થી વળી પાછું ત્રીજું કર્યું, વળી પાછું ચોથું કર્યું. આટલી બધી જરૂર શું છે? સાચી વાત છે કે નહીં? સંખ્યા જુઓ અને મત લેવાની ઉપર તો આખા જગતના લૌકિક અજૈનો તો બધા એમ કહે કે તમારી વાત ખોટી છે, આ બધું વધારવાની કોઈ જરૂર નથી. અને તમારામાંથી બે મત પડે કે ના ના આ વધારવાની જરૂર નથી. આટલી બહુમતી વિરુદ્ધમાં ઊભી થાય. હવે શું કરું? સાચું શું હવે કરું નથી. હા, ગમે બાનું પકડાય પછી બહુ પ્રતિમા કરશો તો પછી એને પ્રક્ષાલન છે, પૂજન છે, બધી અસાધના થશે. એના કરતા એક બે બે ત્રણ ભગવાનને ભજવામાં તો બધે વિતરાગ મુદ્રા વિતરાગ પ્રતિમા છે. નવધર્મી જોઈએ કે નહીં? આવો પ્રશ્ન કોમન સેન્સમાં એવું લાગે કે આ બરાબર છે, સામાન્ય જનને એવું લાગે કે આ બરાબર છે. પછી જૈન અજૈન બધાને સામાન્યમાં એમ જ લાગે, પણ આ એક ભાવનાનો વિષય છે. અને ભાવનાનો વિષય છે એ જનસામાન્યનો વિષય નથી. કેમ કે જનસામાન્યમાં એવી ભાવના હોતી નથી, થતી નથી. અનાદિથી મધ્યલોકમાં નવી પ્રતિમાનોને પ્રતિમાઓને બનાવીને પધરાવવાનો અનાદિનો નિયમ છે. આ મનુષ્ય લોકમાં મધ્યલોકમાં પણ 18 દિવસની બહાર તો અકૃત્રિમ ચાલે છે ને, અકૃત્રિમ છે, પણ ખાસ કરીને 18 દિવસની અંદર છે એમાં નવી પ્રતિમાઓ બનાવીને એની પધરામણી કરવાનો અનાદિનો નિયમ છે. સાચી વાત છે, પણ વિવેકમાં શું કરશો? ચાલ, કોને વિવેક કેવો? પ્રમાણ છે અતિશય એટલે શું છે કે તમારી વસ્તી કરતા એની વસ્તી વધી જાય તો મુશ્કેલ પડે, પણ તમને તમારો સમાજ હોય એના પ્રમાણમાં વધે તો એનો કોઈ વાંધો નથી. અથવા એ કોઈ ધ્યેય નથી કે આને વધારતા જાઓ, વધારવાનો ધ્યેય નથી. પૂજનાર ઘટતા જાય તો વધારવાનો પ્રશ્ન નથી, પણ જેને ભાવના આવી ભાવનાને રૂંધવાનો પણ કોઈ પ્રશ્ન નથી. અર્પણતા કરવી પડશે ને, કે અર્પણતા વગર થશે? કોઈ ગરીબ હોય અને ભલે ભાવના વાળો હોય તો કેવી રીતે પધરાવે? એ કઈ ઘરે ઘરે માગવા જાય કે મારી ભાવના થઈ છે નવી પ્રતિમાને, મારે પંચકલ્યાણ કરવા છે ને, તમે બધા ફાળો કરીને બધા ભેગું કરીને મારી ભાવનાની પૂર્તિ કરો, એ પ્રશ્ન નથી. એવો પાઠ છે પ્રતિષ્ઠાની અંદર. જે ભાવનાવાળો હોય, ઉપરાંત પુણ્યવાળો હોય, ધનાઢ્ય હોય, સમર્થ હોય, એ ભગવાનની નવી પ્રતિમાની સ્થાપના કરે છે. આવો પાઠ છે પ્રતિષ્ઠા પાઠ, જયસન પ્રતિષ્ઠામાં આ પાઠ છે. એનો ભાવ અર્થ કે કોઈ દીનતાથી કોઈ વાત નથી, જેને સહજે જ એ જાતની ભાવનાને પુણ્યનો મેળ છે એ નવી પ્રતિમા પધરાવે છે તો યોગ્ય છે, તે અયોગ્ય નથી. એમાં બહુમતી અને લઘુમતીનો વિષય ન થઈ શકે. જે ભાવના અને પુણ્ય બે જયારે સાથે થાય ત્યારે જે કાર્ય સંપન્ન થાય એમાં લઘુમતી અને બહુમતીનો વિષય હતો નથી. કેમ કે એ અનાદિનો નિયમ છે, સ્થાપવું એ અનાદિનો નિયમ છે. હા, એ તો આબરુ મેળવવા માટે કરે, કીર્તિ મેળવવા માટે કરે,
શુભ ભાવે ક્યાં છે?
એમાં તો શુભ ભાવે નથી. ભાવનાનો અર્થ જ એ છે કે વિતરાગતાને પોષવાની ભાવના છે તેની પાછળ. ભાવનાનો અર્થ એ નથી કે મંદિર બાંધીને પોતાની સંપત્તિનો દેખાવ કરવો, પોતાના પૈસાનો દેખાવ કરવો, અથવા આ મેં મંદિર બંધાવ્યું છે એવું મારું નામ રહી જાય એના માટે મંદિર બંધાવવું, એ પ્રકાર ભાવનામાં આવતો નથી. એ ભાવના વિરુદ્ધ છે. ના, એ વાત ખોટી છે. પ્રતિમાજી પધરાવે એને મોક્ષ મળે કે પ્રતિમાજી પધરાવે એને તીર્થંકર નામ ગોત્ર બંધાય, એ વાત પણ ખોટી છે. એવી લાલચ આપીને જે કાર્યો કરાવે છે એ પણ ખોટું છે, એમ પણ ખરેખર નથી. ભાવનાથી, વિતરાગતાની ભાવનાથી એની સ્થાપના કરે, કરાવે, અનુમોદે, એને અવશ્ય શુભ ભાવ થાય છે, એટલી વાત છે. પુણ્ય બંધ પડે છે, પુણ્ય પ્રકૃતિ બંધાય છે, એટલી વાત છે. પણ એનાથી મોક્ષ મળે છે કે એનાથી તીર્થંકર નામ ગોત્ર બંધાય છે, એ કોઈ વાત બરાબર
નથી.
એ ગડબડ છે બધી. એટલો થોડો વિચાર કરવો જોઈએ. સામાન્ય રીતે એ સંખ્યા ક્યારે વધી જાય છે? બહુ નાના 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 પ્રતિમાઓ મૂકવામાં આવે છે અને એમાં વધી જાય છે. મોટા પ્રતિમામાં એક શું જે હેતુ સચવાય છે એવો છે કે એમની જે વિતરાગતા છે, મુદ્રા ઉપરની જે વિતરાગતા છે, પ્રતિમા છે એ વિતરાગ મુદ્રિત પ્રતિમા છે, એટલે એમના ચહેરા ઉપરની જે વિતરાગતા છે, મુદ્રા ઉપરની જે વિતરાગતા છે, એ વિતરાગતાને કારણે એની સ્થાપના છે. આલંબન લેવાનો અર્થ છે, પણ એ અંતર આલંબનનું નિમિત્ત છે. આમ બાહ્ય આલંબનનો વિષય થાય છે, પણ એ અંતર આલંબનનું નિમિત્ત છે. આમ છે, ભારે ગૂઢ વિષય છે. પૈસા નાખે ક્યાં માણસ?
એ તો પ્રકાર જ
એ પ્રકાર. આ તો વિતરાગ મુદ્રિત પ્રતિમાની સ્થાપનાનો પ્રકાર છે. એમાં એમની વિતરાગતામાં અંતર્મુખપણું છે, માટે વિતરાગતા છે, અને એ અંતર્મુખપણું પોતાનો સ્વભાવ છે એમ આમ સીધું આ બાજુ આવવાનું થાય એવો એક પ્રકાર છે એની અંદર. અને એમની જે અંતર્મુખી સ્થિતિ છે એમાંથી અહીંયા એવો સ્વભાવ અને અહીંયા એવું પોતાને પોતાનું વેદન જે અંતર્મુખપણામાં થાય છે એ પ્રકાર એ આવવાનું એ સીધું કારણ પ્રતિબિંબ છે. આવું ક્યાંય મળે નહીં. જે જીવનું જે અંતર્મુખી પરિણતિ છે એ એવું ગૂઢ અને ગુપ્ત તત્વ છે કે કહેવું મુશ્કેલ છે. બતાવી તો કેવી રીતે શકાય? અરૂપી ભાવ છે એક તો, અને કથનમાં વાણી ગોચર નથી. એનું કોઈ બિલકુલ પ્રતિબિંબ હોય, મૂર્ત સ્વરૂપે હોય, તો તે જીન પ્રતિમા છે. પ્રાગ મુદ્રિત જીન પ્રતિમા છે. એ બહુ ગૂઢ અને ગુપ્ત સંકેતનો એક બહુ મોટો ઉકેલ છે એની અંદર. જબરજસ્ત ઉકેલ છે કે સીધું ત્યાંથી રિફ્લેક્શન આવે છે, અંદરનું બહાર ને બહારનું અંદર. આમ છે, સીધો અનુસંધાન થાય છે. એટલે અનાદિનો નિયમ છે ને એને સ્થાપવામાં આવ્યો છે. બહુ જબરજસ્ત વિષય છે. કહે છે કે મધ્યલોકમાં કૃત્રિમ જીનબિંબની વાત લીધી છે એટલે ધર્માત્માઓ આ બધા જે થાપે છે ગડબડ કરીને, એમની ધર્માત્મા સ્વરૂપની ભાવનાવાળા જીવો ખબર છે પ્રતિમા કેવા હોય એની એને ખબર છે. એમાં ગડબડ હોય તો તરત એને ખ્યાલ આવે. નવી પ્રતિમાઓને બનાવીને પધરાવતા એવો અનાદિનો નિયમ છે એમ નક્કી થાય છે. સામાન્ય રીતે તો એ સારા કાળમાં તો ધર્માત્માઓ જ આ કાર્ય હાથમાં લેતા, પછી અત્યારે કાળ દોષે બધું ગમે તેમ ચાલ્યું છે, પણ એ નિર્દોષ નથી. એમાં કાંઈ ને કાંઈ સદોષતા આવી જાય છે. અને જે શાશ્વત પ્રતિમા છે તે કોઈએ બનાવી હોતી નથી. જે અઢી દ્વીપની બહાર નંદીશ્વર જિનાલય છે, નંદીશ્વર દ્વીપ છે, 52 જિનાલય છે ત્યાં. એ સિવાય જુદા જુદા ક્ષેત્રમાં જે 5 મેરુ છે, આપણે તો અહીંયા એક જગ્યાએ સ્થાપના કરીએ છીએ, પણ મેરું તો બધા જુદા જુદા ઠેકાણે છે. એ પંચ મેરુ, પાંચે મેરુ ઉપર પણ અકૃત્રિમ જીનબિંબો છે, અને નંદીશ્વર દ્વીપમાં પણ 52 જિનાલય છે, ત્યાં પણ 52 પ્રતિમા, રત્નની પ્રતિમાઓ છે, એ પણ અકૃત્રિમ છે. કોઈએ બનાવી નથી, કોઈએ કરી નથી, એની ક્યારે શરૂઆત થઈ નથી. મુખ્ય કરીને દેવો જાય છે, દેવો જ જાય છે, પણ ઘણા દેવો ત્યાં ધર્મને પામે છે. ઘણા દેવો અનાદિથી પ્રતિમાઓ છે, અનંતકાળ પર્યંત રહેશે, અને અનંત જીવોને ધર્મ પામવાનું એ નિમિત્ત છે. એક જીવ પણ ધર્મ પામે તો બહુ મોટી વાત છે. તો આ તો અનંત જીવોને ધર્મ પામવાનું નિમિત્ત થાય છે. એવું સ્થાન છે, તેથી એનું નંદીશ્વર દ્વીપની અહીંયા પણ આપણે પૂજા કરીએ છીએ, મહિમા કરીએ છીએ. એનું કારણ એ છે. અને જે શાશ્વત પ્રતિમા છે તે કોઈ બનાવી હોતી નથી. જે જીવ પોતે ભેદ જ્ઞાન કરે છે તેને પ્રતિમાજી નિમિત્ત થાય છે. આ સિદ્ધાંત લીધો. કોને ભગવાનની પ્રતિમા ધર્મમાં નિમિત્ત થાય, કે અંતર પુરુષાર્થ દ્વારા જે ભેદ જ્ઞાન કરતો હોય તેને નિમિત્ત થાય. આમ છે, બાકી તો બધા દર્શન કરીને જેમ અન્ય મતીઓ દર્શન કરીને ચાલ્યા જાય છે પોતપોતાના ઈષ્ટદેવને મંદિરમાં, એમ આ પણ આ માથું ન માર્યું કે આ નંદવત કર્યા કે આ કર્યું ન કર્યું ને આ ભાગ્યા, એમાં કાંઈ બીજું થતું નથી. સામાન્ય શું ભાવ પણ એક સામાન્ય પ્રકારનો ઉપર છલ્લો થાય, કોક વાર તો એ પણ ન થાય. કોક વાર તો કંઈક એમ થાય કે આ કુંજ તો બંધાશે ને એમ કરીને અશુભ ભાવ પણ થઈ જાય, એવી ગડબડ થઈ જાય. પણ જે જીવ પોતે ભેદ જ્ઞાન કરે છે અંતરમાં તેને પ્રતિમાજી નિમિત્ત થાય છે. હવે આ સ્થાપનાથી જોવાનું કે જો નિત્ય જીન દર્શનનો નિયમ છે કે જીનેન્દ્રના દર્શન નિત્ય કરવા જોઈએ, તો એની સાથે આ શરત મૂકી જ્ઞાન જોઈએ કે એમને જીન દર્શન કરવાની વાત નથી. નહીં એક રૂઢિમાં તું આવી જઈશ કે ભાઈ રોજ મારે તો એક રૂઢિ છે, અમારામાં એક રૂઢિ છે, અમારા કુટુંબમાં, અમારા ઘરમાં, અમારી જાતમાં, કે રોજ ભગવાનના દર્શન અમારે કરવા જોઈએ. પણ કેવી રીતે કરવા એ સવાલ છે, કે અંતરંગમાં ભેદ વિજ્ઞાન કરીને કરવા. ભેદ વિજ્ઞાનથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે જીવ ભેદ જ્ઞાન કરે છે તેને આ નિમિત્ત પડશે ધર્મ પ્રાપ્તિમાં, નહીતર ધર્મ પ્રાપ્તિમાં નિમિત્ત થતું નથી. પછી બાકી નિમિત્ત થાય કોઈ પુણ્ય પ્રકૃતિ બંધાવવામાં તો એનો કાંઈ અર્થ નથી. જે ધર્મનું નિમિત્ત છે તેને ધર્મનું જ નિમિત્ત બનાવવું જોઈએ. જેમ કે સત્સ્વરૂપ છે, બે ધર્મના નિમિત્ત છે, એક જીન પ્રતિમા છે, બીજું સત્સ્વરૂપ પણ છે, એ પણ ધર્મનું નિમિત્ત છે. એ પણ ભેદ વિજ્ઞાન પૂર્વક જો સત્સ્વરૂપની ઉપાસના કરવામાં આવે તો ધર્મની પ્રાપ્તિ થાય છે. પણ ભેદ વિજ્ઞાન રહિત માત્ર ભણવામાં ને પાઠ પાઠવામાં આવે તો એ પણ નકામું જાય છે. પણ બંધાય નકામું છે, પણ બંધાય તો પાછા ખરી જશે, એનો તો કોઈ ઉપયોગ છે નહીં. આત્મકાર્યમાં કોઈ પુણ્યનો ઉપયોગ નથી. એટલે આ સિદ્ધાંત છે મોટો, કે જે જીવ પોતે પોતાના પુરુષાર્થથી અંતરંગમાં ભેદ જ્ઞાન કરે છે તેને પ્રતિમાજી નિમિત્ત થાય છે. તેને તે ભેદ જ્ઞાન કરવામાં એક વિશેષ આધાર મળે છે. પ્રતિમાજી છે એક વિશેષ બાહ્ય સાધન મળે છે, અનુકૂળ નિમિત્ત છે. એટલે એના દર્શન સ્તુતિ આદિ કરવાથી ભેદ જ્ઞાન થાય છે. આમ ભેદ જ્ઞાનના લક્ષ્ય વાત છે. ભેદ જ્ઞાન કરનારને એ નિમિત્ત થાય અને એના દર્શન સ્તુતિ આદિ કરનારને પણ ભેદ જ્ઞાન થાય, એમ વાત છે. જો દર્શન સ્તુતિ ભક્તિ કરતા ભેદ જ્ઞાન ન કરે તો એ દર્શન સ્તુતિ પાછું એને વ્યર્થ ગયા. આમ અંદરમાં જે મૂળ ઉપાય છે એનું આ નિમિત્ત ગણવામાં આવ્યું છે. એ મૂળ ઉપાયની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડીને એનું મહત્વ ગણવામાં આવ્યું છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તોડીને કાંઈ કરવામાં આવે તો એનું મહત્વ ખરેખર નથી, તો સાપ ગયા ને લીસોટા રહ્યા જેવું થશે, પછી એનાથી કોઈ કાર્યકારી પણ નથી. જ્યારે જીન પ્રતિમાની સ્થાપનાનો વિષય ચાલે છે ત્યારે એ જીન પ્રતિમાને અને ધર્મને કેવી રીતે સંબંધ છે, કયા પ્રકારે સંબંધ છે કે ભેદ જ્ઞાન કરે તેને ધર્મ પ્રાપ્તિનું નિમિત્ત છે, અને એ સિવાય એને ભેદ જ્ઞાન કરવામાં પણ એ નિમિત્ત થાય એવું નિમિત્તત્વ એમાં રહેલું
છે.
આમ કરીને ભેદ જ્ઞાનને મુખ્ય કરાવ્યું છે, એ બહાને પણ ભેદ જ્ઞાનને જ મુખ્ય કરાવ્યું
છે.
ભેદ જ્ઞાનની પ્રકૃતિ પ્રક્રિયામાં જ્ઞાન જ્ઞાનને ગ્રહે અને જ્ઞાનથી અતિરિક્ત એવા રાગાદી ને પરથી ભિન્નપણું કરે એનું નામ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન તો ભેદ જ્ઞાન એ જ્ઞાન છે કે જે જ્ઞાન પોતે અનાદિથી રાગ અને પર સાથે જોડાતું એ જુદું પડવાની પ્રક્રિયામાં આવે છે એનું નામ ભેદ જ્ઞાન છે. ભેદ એટલે જુદું પડવું, એ પોતાના જ સ્વના જ ગ્રહણમાં જુદું પડી શકે છે, બાકી બધું પર છે, સ્વ સિવાયનું બાકી બધું પર છે, એટલે સ્વને ગ્રહતા પરથી જુદું પડાય છે. એમાં કોઈ અનુકૂળ નિમિત્ત હોય તો એક જીન પ્રતિમા છે અને એક સત્સૃત છે, આ બે એમાં પ્રખર નિમિત્ત છે. અને એક સાક્ષાત જ્ઞાની હોય તો એ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે, બંને થી પણ ઉત્કૃષ્ટ નિમિત્ત છે એમ છે. એ તો ભેદ વાત છે, એ તો જાગ્રત ચૈતન્યની ચેષ્ટા મળે છે એમાંથી, તો સજીવન મૂર્તિ છે એની ઉત્કૃષ્ટતા વિશેષ છે.
ભૂલ બતાવે એટલે એમ
ભૂલ બતાવે ને એમ એમાંથી જેટલો સ્પષ્ટ ખ્યાલ આવે છે એમના કહેવાથી એટલો આપોઆપ કેવી રીતે આવે, વાંચવાથી કે દર્શન કરવાથી આપોઆપ કેવી રીતે આવે, એમ જેમાંથી સીધો માર્ગદર્શન મળે એવો પ્રકાર છે એક જ છે પ્રત્યક્ષનો. એટલે તો શ્રીમદ જીએ ગાય પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર.
પરમાત્મા છે એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે,
એ તો પ્રત્યક્ષ હોય તો ઉત્કૃષ્ટ જ છે, એમાં ક્યાં સવાલ છે, પ્રત્યક્ષ તો સર્વોત્કૃષ્ટ છે.
પ્રતિમાથી જે ઉત્કૃષ્ટ કીધા એને પરમાત્મા આવી
જાય, એટલે સાક્ષાતમાં સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન વૃત્તિ ભાવલિંગી સંત અને અરિયંત કેવળ જ્ઞાની બધા પ્રત્યક્ષ હોય ઉત્કૃષ્ટ છે ઉત્તરો ઉત્તર. સમ્યક દ્રષ્ટિથી મુનિ ઉત્કૃષ્ટ છે, મુનિથી અરિયંત ઉત્કૃષ્ટ છે. ખરેખર તો પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ ની સરખામણી થાય, પ્રત્યક્ષ ને પરોક્ષ ની ન થાય. શું
બરોબર
સરખામણી કોની થાય, કે જે ઇક્વલ કેટેગરીમાં જતા હોય એની સરખામણી થાય. પ્રત્યક્ષ ને પરોક્ષ ને તો સરખામણીનો વિષય જ નથી, એટલો બધો આખો તબક્કો જુદો છે. જેમ કોઈ એક માણસ પાસિંગ માર્કથી પાસ થાય અને એક માણસ 90% ડિસ્ટિંક્શનમાં પણ હાઈએસ્ટ ડિસ્ટિંક્શન લઈ આવે, 90% ઉપરમાં જાય, હવે બે પાસ તો થયા ને એમ જોવાય કાંઈ કે એકને બીજાને બહુ મોટું અંતર છે એની ક્યાં સરખામણી કરવી. એમ ધર્મનો નિમિત્ત તો બે છે, પણ પ્રત્યક્ષ પરોક્ષની સરખામણી ન થાય, પ્રત્યક્ષ અને પ્રત્યક્ષની સરખામણી થાય.
બરોબર.
જ્ઞાની કરતા ભાવલિંગી સંતો ઉત્કૃષ્ટની છે, એના કરતા પ્રત્યક્ષ અરિહંત પરમાત્મા હોય તો ઉત્કૃષ્ટની, એમ સરખામણી
થાય.
પ્રત્યક્ષ પરોક્ષને તો આખો એક સ્ટેજ જ બદલાઈ જાય છે, એટલો બધો ફરક છે, ઘણો ફરક છે. થોડું અંતર નથી પણ ઘણું અંતર છે, એવો વિષય છે. બહુ ઊંડા ઉતરે ત્યારે એ સમજાયું છે, ઉપર ઉપરથી સમજાયું નથી. એ વિષયમાં બહુ ઊંડા જવું પડે એવું છે. શું કહ્યું કે દર્શન સ્તુતિ આદિ કરવાથી ભેદ જ્ઞાન થાય છે લાયક જીવને, પાત્ર જીવને ભેદ જ્ઞાન કરવાનું કારણ પણ થાય છે, તેથી પણ તેની સ્થાપના કરવામાં આવે છે.
સામાન્ય ઉત્કૃષ્ટતાનો ફેર ફરક નથી, જાતિ ફેર છે. સામાન્ય ઉત્કૃષ્ટતાનો ફેર નથી, દેહની જાતિ
ફેર. એનો આખો સ્ટેજ જ પ્રસંગ જ જુદો છે. જેમ તમે એક પ્રસંગ છાપામાં વાંચો કે ફલાણાનું ફલાણાએ ખૂન કર્યું, અને એ પ્રસંગ તમને નજરો નજર જુઓ કેટલો બધો ફેર છે, કેટલો બધો પરિણામ ઉપર ફેર છે, પ્રત્યક્ષ પરોક્ષનો કેટલો પરિણામમાં ફેર છે કે તમે વાંચ્યું એ બીજી મિનિટે ભૂલી જશો. કેટલી વારમાં વિસ્મૃત થશે, બીજી મિનિટે ભૂલી જશો. અને નજરે જોયું હશે ને તો ઊંઘી ગયા પછી સ્વપ્નમાં આવશે, એટલી બધી ગહેરી અસર પહોંચે છે પરિણામ ઉપર. પ્રત્યક્ષ પુરુષની હવે ક્યાં સરખામણી કરવી? એકની એક ચીજ છે, વાત તો એકની એક જ છે પ્રત્યક્ષ પુરુષમાં, પણ એક પરોક્ષ છે એની અસર પરિણામ ઉપર એટલી આવતી નથી જેટલી પ્રત્યક્ષની જબરજસ્ત અસર ઊભી થાય છે. પાંચ વર્ષે શું, કાંઈક એવો અણસાર ને સંકેત આવે ત્યાં બધું ખડું થઈ જાય. એક માણસને એક્સિડન્ટ થયો હતો, આખી બસ ગઈ ખાડામાં. એ માણસ જિંદગીભર બસમાં નહોતો બેસતો, એટલી બધી એને એમાં શું થયું કે લગભગ 40 માંથી 30-32 મરી ગયા. અને એવી રીતે એ જીવતો રહ્યો, એને જોયા કે કોકના કાંઈક માથા કપાઈ ગયા, કોકના હાથ કપાઈ ગયા, એને રાડ બૂમ ને ડેકારા જે સાંભળ્યા, મરી ગયા રે મરી ગયા ને એમ કરતા જે મરી ગયા, એ એને જે કરુણ દ્રશ્ય જોયું પ્રત્યક્ષ, એની જિંદગીમાં એ માણસ બસમાં બેસતો બંધ થઈ ગયો. જીવનભર બસમાં, બસમાં ને એ બીજી વાત કરો, બસમાં હું નહીં બેસું. ઠીક, કેટલી પ્રત્યક્ષતાની અસર પહોંચે છે પ્રેક્ટિકલી માણસ જુએ તો ખ્યાલ આવે છે. બહુ મોટો ફરક છે, જબરજસ્ત ફેર પડે છે. એક ધ્વનિ સિવાય સાક્ષાત ભગવાનની જેમ પ્રતિમા જી છે. એક ભગવાનને સમોસરણમાં બિરાજમાન હોય સાક્ષાત, તો એક ધ્વનિની વિશેષતા હોય છે. બાકી તો જેવા જિનેન્દ્ર જિન પ્રતિમા જિન સારખી, જેવા જિનેન્દ્ર છે એવી જ એમની પ્રતિમા હોય છે, એમાં કાંઈ બીજો ફરક નથી. આ વિતરાગતાની દ્રષ્ટિએ, બાકી ભાઈઓ જે અતિશય છે એમાં તો એ તો ક્યાંથી લાવે, સ્થાપનામાં ક્યાંથી લાવે? જે પ્રત્યક્ષ ગુણનો ઉદય છે પ્રત્યક્ષ જિનેન્દ્રને, એ તો સ્થાપનામાં લાવી શકાતો નથી. બહુ ભૂતો આ ભાવ મંડળ ચાંદીના બદલે સોનાનો બને કે અંદર હીરા જડે,
બરોબર,
હું તો કુદરતના રજકણોથી થયેલું છે. ભગવાનનું શરીર એટલું બધું ચમકદાર છે કે ત્યાંથી ઉપયોગ કોઈ જાય તો ખસેડવાનું મન થાય નહીં, ખોડાઈ જાય ઉપયોગ, એનો રોકાઈ જાય એવું અદભુત તો શરીર થઈ જાય છે. એટલો પુણ્યોદય છે, આ રોગબોગ થાય એવું હોતું નથી. એ તો અતિશય, ભલે ગમે તે રંગ હોય, કાળા રંગનું શરીર હોય, શ્યામ રંગ હોય, પણ એટલું જ સુંદર હોય, અતિશય સુંદર હોય, અસાધારણ. એક કે પરમાણુ ત્યાં પરમ ઔદારિક સ્થિતિને પામ્યા છે, ઔદારિક શરીર પરમ ઔદારિક કે ત્યાંથી ઉપયોગ કોઈ લઈ જઈ શકે નહીં. સમોસરણ ઝાંખું લાગે, આમ તો સમોસરણ જાગ જમાળ છે, સમોસરણ જોનાર વિસ્મય પામે છે, એથી વિસ્મયકારી જિનેન્દ્રનું શરીર છે. વામંડળ વગેરે આજુબાજુ એટલું તેજ બધું ઊભું થાય છે, એ શરીરમાંથી તેજ બધું થાય છે. આપણે પાટલામાં કરી પણ આખા શરીર ફરતો તેજ હોય છે, એટલું તેજનો અંબાર હોય છતાં આંખ આંજે નહીં, એટલો તેજનો અંબાર હોય પણ આંખને આંજે નહીં. પાછું આ સૂર્યમાં તો તેજ બહુ છે પણ આંખને આંજે છે, એ આંખને ન આંજે. તમે જોયા જ કરો ને, જોતા ધરાવ નહીં, એવું સૌમ્ય અને શાંત સ્વરૂપ હોય છે. તેજનું પણ એવું સૌમ્ય તેજ હોય છે. સાક્ષાત ભગવાન ની જેમ પ્રતિમાજી છે, જાણે ભગવાન જ બિરાજે છે. કેમ કે એમને સ્થિર યોગ છે, મન વચન કાયાના જેમ હલનચલન નથી, પ્રતિમાજીને નથી. એમ અરિહંત દેવને પણ પ્રત્યક્ષ હોય ત્યારે હલનચલન નથી. જે પોતે ધર્મ પામે છે તેને તે નિમિત્ત થાય છે, પોતે પોતાના પુરુષાર્થથી ધર્મ પામે છે તેને તે બારમાં અનુકૂળ સંયોગ છે, તેથી એને નિમિત્ત કહેવામાં આવે છે. અથવા એને નિમિત્ત બનાવીને અંદરમાં જાય છે એટલે એને નિમિત્ત પણ લાગુ પડે છે.
હમણાં સમય